તારીખ 20/11/1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 407 અને 408 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 351
પ્રશ્ન 407 27 બીજા વિકલ્પ કાંઈ ન કરે અને હું ચૈતન્ય છું એમ કરે તો કેવો પ્રશ્ન છે કે સ્વરૂપના વિકલ્પો હું કરું, બીજા વિકલ્પો હું ન કરું? વિકલ્પનું એમાં કર્તૃત્વ આવશે એ પ્રશ્નકારને ખ્યાલ નથી. બીજું પ્રશ્નકારના અભિપ્રાયમાં એમ પણ છે કે હું ઈચ્છું એવા વિકલ્પ કરી શકું અને ન ઈચ્છું એવા વિકલ્પ ન કરું, એવું પણ સંભવિત નથી. સમાધાન: બીજા કોઈ વિકલ્પ કરવા ન ઈચ્છે તો પણ તે આવ્યા વગર રહેતા જ નથી. ન ઈચ્છે એટલું જ નહીં, કોઈ એમ વિચાર કરે, નિશ્ચય કરે કે મારે આ ચીજનો વિકલ્પ નથી કરવો ને એનો જ આવે. પહેલા આવે એટલે પ્રશ્ન છે એ સમજણપૂર્વકનો નથી. મનોપ્રેકલો આત્માના વિકલ્પ કર્યા, ચૈતન્ય એટલે આત્માના વિકલ્પ કરવાના, મારે બીજા કાંઈ વિકલ્પ કરવાના એ શક્ય નથી, સંભવિત જ નથી. બધું ઈચ્છા પ્રમાણે તો પરિણામ કરતો હો તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ કાયમ હતો, એમ કરી શકાતા નથી. વિચાર કરીને કે આવા મારે આવા ભાવ કરવા છે માટે હું એવા ભાવ કરું, એમ કઈ ભાવ પોતાના ઈચ્છા પ્રમાણે કોઈ પરિણામ થાય, ભાવો ચાલે, એ સંભવિત નથી. સ્વરૂપની બેભાન દશામાં જીવના પરિણામ અંદરમાં જે કર્મનો ઉદય આવે છે એમાં જોડાય છે. અને સ્વરૂપની ભાન દશામાં મુખ્યપણે જીવના પરિણામ સ્વરૂપ પ્રત્યે વળેલા રહીએ છે, આંશિકપણે ઉદય પ્રત્યે પણ વળેલા રહીએ છે. પછી આવી સ્વાભાવિક સ્થિતિ છે. બેભાન અવસ્થામાં હું કરતા છું એવું એને ભાસે છે, એટલે કરતા પણ એને પોતાને અનુભવાય છે, કરતા થઈને કરે છે એમ કહેવાય છે. તો પણ જે થાય છે તે જ થાય છે, કરવા પ્રમાણે નથી થતા. પણ એક મિથ્યા અભિપ્રાય કરતા બુદ્ધિનો હોય છે અને એને લઈને જીવને દુઃખ પણ આકુરતા પણ ઘણી જ હોય છે. બીજા કોઈ વિકલ્પ કરવા ન ઈચ્છે તો પણ તે આવ્યા વગર રહેતા જ નથી. હું ચૈતન્ય છું તે પણ સ્વભાવનો એક વિકલ્પ છે. એક બીજું ધ્યાન દોર્યું એમણે સમાધાન આપતી વખતે કે આત્માનો જે વિકલ્પ છે એનું તમે મહત્વ ઘણું લાગ્યું લાગે છે, એટલે તે એમ પ્રશ્ન કર્યો કે હું આ જ વિકલ્પ કર્યા કરું તો. અમારી દ્રષ્ટિમાં તો એ પણ એક શુભ ભાવ છે, વધારે કાંઈ નથી. આત્માનો વિકલ્પ થાય એ પણ એક સામાન્ય શુભ ભાવ છે, બીજું કાંઈથી વધારે એનું મૂલ્ય નથી. કોઈ એ કોઈ સાધના નથી, કોઈ આરાધના નથી, એ કોઈ મોક્ષ માર્ગ નથી, એક સ્વભાવ છે. વિકલ્પ ન આવે એમ નહી, વિકલ્પ પહેલા છૂટતા નથી, વિકલ્પ બંધ થઈ જાય એમ નથી. જ્યાં સુધી વિતરાકતા ઓછી છે ત્યાં સુધી સ્વવિકલ્પ દશા છે. સ્વવિકલ્પ છે એ રાગ છે, સરાગ દશા છે, બુદ્ધિપૂર્વકનો રાગ છે. અને એ છઠ્ઠા ગુણ સ્થાન સુધી કોઈ પણ સાધકને અનિવાર્યપણે રહે છે. ખરેખર વિકલ્પ કે રાગ જલ્દી છૂટી જતો નથી, પણ રાગની રુચિ જલ્દી છૂટી શકે છે. અને ક્રમ એ છે કે પહેલા રાગની રુચિ છૂટવી જોઈએ, તો રાગ છૂટશે ક્રમે કરીને, ગુણસ્થાને ગુણસ્થાન અનુસાર છૂટશે. પહેલા અશુભ રાગો છૂટતા જાય છે, પછી શુભ રાગો પણ છૂટતા જાય છે, એ ભૂમિકા અનુસાર છે. વિકલ્પ ન આવે એમ નહીં, વિકલ્પ પહેલા છૂટતા નથી. પહેલા વિકલ્પથી હું જુદો છું એવી શ્રદ્ધા અથવા પ્રતીતિ થાય, અર્થાત પહેલા ભેદજ્ઞાન થાય પછી વિકલ્પ છૂટે છે. આવો ક્રમ છે. શું? પહેલા હું વિકલ્પથી જુદો છું એવી પ્રતીતિ કરે અને ભેદજ્ઞાન કરે, વિશ્વાસપૂર્વક પ્રતીતિ એટલે વિશ્વાસપૂર્વક ભેદજ્ઞાન કરે તો નિર્વિકલ્પ દશામાં આવે જ્યારે જ્યારે, અને જેટલી નિર્વિકલ્પ દશા રહે એટલો સમય વિકલ્પ થાય છે. પછી સ્વવિકલ્પ દશા આવે છે, સ્વવિકલ્પ દશાનો કાળ વધારે છે. મુનિ દશામાં પણ સ્વવિકલ્પ દશાનો કાળ બે તૃતીયાંશ છે, નિર્વિકલ્પ દશાનો કાળ એક તૃતીયાંશ છે. જેટલો કાળ નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગ રહે એનાથી ડબલ સ્વવિકલ્પ છઠ્ઠું ગુણ સ્થાન રહે. સાતમું ગુણ સ્થાન એક તૃતીયાંશ સમયમાં છે, એથી ડબલ છઠ્ઠું ગુણ સ્થાનનો સમય છે. આવજા આવજા કરે છે તોય તે એનું માપ આવું છે. પાંચમા ગુણ સ્થાને તો ક્યારેક ક્યારેક નિર્વિકલ્પ દશા છે, સ્વવિકલ્પ દશા ઘણી છે. ચોથા ગુણ સ્થાને તો એથી પણ સ્વવિકલ્પ દશા ઘણી છે, નિર્વિકલ્પ દશા થોડી છે. નિષેધ તો પહેલેથી જ છે. વ્યારથી યથાર્થ અભિપ્રાય બદલીને સમજ્યો ત્યારથી શુભાશુભનો નિષેધ છે. અને પોતાના સ્વરૂપનો આદર છે, પોતાની સાધનાનો આદર છે. સ્વરૂપ આશ્રય સાધનાને આદરે છે અને શુભાશુભનો નિષેધ છે, તો જ અભાવ થાય. નિષેધ પહેલાં ન થતો હોય તો અભાવ થવાનું કોઈ કારણ નથી. કે સમય સારણી 144 ગાથામાં તો ત્યાં સુધી લીધું છે. સૂક્ષ્મ વિકલ્પ છે, મન સાથેનું મતિશ્રુત જ્ઞાનનું જોડાણ સૂક્ષ્મ છે, એ પણ એનો એમાં પણ આકુલતા છે. એ પણ આકુલતાને ઉપજાવનારી બુદ્ધિઓ છે મતિશ્રુત જ્ઞાનની, અને એને તોડીને એને છેદીને જીવ નિર્વિકલ્પ દશા ધારણ કરે છે. પ્રથમ વિભાવની કરતા બુદ્ધિ છોડવાની છે કે હું કોઈ વિભાવનો હું કરતા નથી, હું ચૈતન્ય નાયક છું. રુચિ છોડે અને અભિપ્રાય બદલે, એના કર્તૃત્વનો અભિપ્રાય બદલે. આમાં તો કર્તૃત્વનો અભિપ્રાય છે. તો હું ચૈતન્ય છું એવા વિકલ્પ કરું તો એમાં તો કર્તૃત્વનો અભિપ્રાય છે, તો ભૂલ તો ત્યાં છે. એ બહુ સ્થૂળ સમજણમાંથી પ્રશ્ન થયા કે બસ હું આત્માના વિકલ્પો કર્યા કરું, બસ બીજા કોઈ વિકલ્પો હું ન કર્યા કરું, પછી શું વાંધો? એમ દ્રષ્ટિ વિકલ્પ ઉપર હોવાથી આ પ્રકાર ઉભા થાય છે. સમજાવ, એમ જે દ્રષ્ટિ વિકલ્પ ઉપર છે એ તો છોડતો, વિકલ્પની કોઈ કિંમત નથી, કોઈ વેલ્યુ નથી, એમ કરીને એનો નિષેધ આવવો જોઈએ. કરતાપણું તો ખલાસ કરવાનો છે, કરતા બુદ્ધિ તો હોવી જ ન જોઈએ, કરી શકું છું એ વાત તો હોવી જ ન જોઈએ. વિકલ્પ સંબંધી સ્પષ્ટીકરણ આપ્યું છે 407માં. 408માં પણ વિકલ્પના સંબંધીમાં જ બીજો પ્રશ્ન છે. હું જ્ઞાયક છું તે બધા વિકલ્પ ચાલે, એવા બધા વિકલ્પ ચાલે સ્વરૂપ સંબંધીના, તે અંતરની શાંતિ ન કહેવાય? બીજા પરથી સ્પષ્ટીકરણ માંગ્યું છે વિકલ્પ સંબંધી. નાયક છું એ તો એક બાજુરી વાત, પણ હું અનંત શાંતિનું ધામ છું એવા વિકલ્પમાં પણ જે શાંતિ છે એ અંતરની શાંતિ નથી. નાયકની કે બીજા ગુણની વાત તો એક બાજુરી, પણ પરશાંતિ અનંત સુધામય જે અમૃત જેવી અનંત શાંતિ, કેટલી અનંત શાંતિ, એ મારું સ્વરૂપ છે એવો જે વિકલ્પ, તે ખુદ અશાંતિ છે. શું છે એવો વિકલ્પ? ખુદ અશાંતિ છે. હા, માનસિક શાંતિ એમાં લાગે, એવું શાંત સ્વરૂપને લક્ષમાં લઈને વિચારે, લક્ષપૂર્વક તો એટલી શાંતિ નથી હોતી. પાછી જેને ઓળખાણ ન થઈ હોય સ્વરૂપની, સ્વરૂપ લક્ષ ન થયું હોય, એ આત્મા હું અનંત શાંત સ્વરૂપ છું એ વિચાર કરે એને શાંતિ થાય. એના કરતાં પણ સ્વરૂપ લક્ષે, શાંત સ્વરૂપના લક્ષે શાંતિનો વિકલ્પ આવે એ વધારે શાંત હોય છે. તો પણ તે આત્માની અંતરની શાંતિ, સ્વભાવ શાંતિ પાસે તે અશાંતિ છે, શાંતિ નથી પણ અશાંતિ છે. એવી સ્પષ્ટ ચોખવટવાળી વાત છે. આત્માને શાંતિ કોઈ બીજી જ જાત છે, જુદી જ જાત છે. શું આમાં ઉત્તર આપે છે સમાધાન? તે અંતરની શાંતિ ન કહેવાય અને ન ગણવી પણ જોઈએ, ન સમજવી પણ જોઈએ, નહીતર ભ્રાંતિ થશે. સ્વરૂપ સંબંધિત ભ્રાંતિ થઈ, જો એને આત્માની શાંતિ ગણે, માને, કહે તો તે ગ્રહિત મિથ્યાત્વમાં જાય. શેમાં જાય છે? ગ્રહિત મિથ્યાત્વમાં જાય. ચારિત્રમોની મંદતાથી માનસિક શાંતિ લાગે, દર્શનમાં બળવાન થાય. જીવ ગમે ત્યારે અહીંયા છેતરાય છે, અહીં છેતરાણો છે અનંતવાર. અનેક પ્રકારના સાધનથી ચારિત્રમોહ મંદ કર્યો છે અને દર્શનમોહ વધાર્યો છે, અને એનો ખ્યાલ રહ્યો નથી પોતાને. તમામ સંપ્રદાયમાં આ પ્રક્રિયા ચાલે છે વિપરીત. અને અત્યારે તો જૈન કહેવાતા જૈન સંપ્રદાયમાં પણ આ વિપરીત પ્રક્રિયા ચાલે. એ જ્ઞાનીનો માર્ગ નથી, એ તીર્થંકરનો માર્ગ નથી, પરંતુ ઉન્માર્ગ છે. માર્ગ તો નથી પણ ઉન્માર્ગ છે, અને એમાં ઉલટાનું મિથ્યાત્વ તીવ્ર થઈને ગ્રહિત મિથ્યાત્વ તમની સ્થિતિને પામ્યું છે એવી સ્થિતિ છે, એવી વાત છે. તે અંતરની શાંતિ ન કહેવાય. હું જ્ઞાનમય છું, હું દર્શનમય છું, જુદા જુદા ગુણથી વિકલ્પ ચાલે. હું આનંદમય છું, એમ બધા વિકલ્પ ચાલે. એવા શુભ ભાવને લઈને વિકલ્પની મંદતા થાય, આકુળતા ઓછી થાય, એટલે જીવને શાંતિ લાગે. વિકલ્પમંદ થાય, આકુળતા ઓછી થાય, એટલે જીવને શાંતિ લાગે. આ શાંતિમાં છેતરાવા જેવું નથી. કોણ છેતરાય અને કોણ ન છેતરાય એ વાતને વિચારવામાં આવે તો ભેદજ્ઞાન જેને ચાલતું હોય એ છેતરાય નહીં, અને ભેદજ્ઞાન ન ચાલતું હોય ને વિચાર ચાલતા હોય આત્માના એ છેતરાય. જીવને એમ લાગે કે હું તો આત્માના વિચાર કરું છું, સ્વરૂપના વિચાર કરું છું, અને મને શાંતિ લાગે છે, આમાં ખોટું શું? ખોટું એ થાય છે કે એ શાંતિને તું આત્માની શાંતિ માની લે છે ને એની ઉપાસના કરે છે તું. એ પણ એક રાગ છે, અને એમાં રાગની ઉપાસનાનો અભિપ્રાય ઉભો થાય છે. ક્યાં છેડો જાય છે? અભિપ્રાયની ભૂલ થાય, દર્શનમાં વધે, અને ઉપાસના રાગની પકડવાળી થતી જાય. પછી એને કોઈ મુકાવા આવે તો મૂકે નહીં, કેમ કે મિથ્યા અભિપ્રાયને અને મિથ્યા શ્રદ્ધાને પણ એનું બળ હોય છે, એમાંથી એની પક્કર હોય છે, ન છોડે. આ તમે કોઈ કુદેવને માનતા હોય એને એમ કહો કે અંધશ્રદ્ધા છે, તમે સમજતા નથી, નુકસાન થાય, ખરાબ લાગી જાય. એવી ઊંધી પકડ હોય છે. કેવા કેવા પ્રકાર ભજે છે. સુગાનીજીની ચર્ચામાં આત્મા અપરિણામી છે, પરિણામ માત્રના અભાવ સ્વભાવે છે, અભાવ સ્વરૂપે છે, એ વાત જરા મુખ્યતાથી આવતી હતી. શુભાશુભને તો કરવા નથી, કોઈ પરિણામને જ કરવાનો સવાલ નથી. કે પરિણામનો અસ્વભાવ અભાવ સ્વભાવી છે, અપરિણામી તત્વ છે. હવે એ વિષય એ શબ્દથી એ વિષયનું પ્રતિપાદન વેદાંતના સાંખ્ય મતમાં વધારે છે, અને જૈન શાસ્ત્રમાં ક્યાંક ક્યાંક છે. ગુરુદેવ પાસેથી આપણા લોકોએ આત્માને જ્ઞાયક શબ્દથી વધારે સાંભળ્યો છે. તેનાથી જ્ઞાયક શબ્દથી વધારે સાંભળ્યો છે, અને જ્ઞાયક જ્ઞાન કરે એમાં કાંઈ વાંધો નહીં, તો સ્વભાવભૂત ક્રિયા છે. સમયસારને 69-70 ગાથામાં એને સ્વભાવભૂત ક્રિયા કીધી છે જ્ઞાનને, માટે તે નિષેધ કરવા યોગ્ય નથી. જેવી રીતે શુભાશુભનો નિષેધ કરવા યોગ્ય છે એવી રીતે એમ એવા પરિણામી છે, એમાં તો પરિણામ માત્રનો નિષેધ શ્રદ્ધામાં વર્તે જ છે. તથા તો નિષેધ કરે જ છે વગર વિકલ્પે નિર્વિકલ્પે. આપણા લોકોમાં વિરૂપ થવાનો અપરિણામી કહેવાય જ નહીં આત્માને. સારો એવો વિરોધ થયો. આ તો વેદાંતની વાત છે નિશ્ચયાભાસથી ને કઈક દલીલો આવે. ગુરુદેવે અનુમોદ્યું તો પણ વિપરીત પકડનું બળ કેટલું બધું હોય છે એ જોવા મળે. અમે તો સંપાદન કરીને બેઠા હતા અને બાર પડ્યા પછી આ બધું પ્રસિદ્ધ થયા પછી આ બધો પ્રસંગ ઉભો થયો. ચાલો પરમ સત્ય બહાર આવે ત્યારે જેનું જેટલું માપું એટલું બહાર આવી જાય. અમે પાછું એટલે મીટર મુકાઈ જશે. જે જે જેમ બોલશે જે જે આને અનુલક્ષીને જે જેટલી વાત બોલશે એનું મીટર આવશે બહાર માપાઈ મીટર મુકાઈ જશે. ગુરુદેવે તો સીધું જ કીધું પરમ સત્ય છે. વાત તો એમ જ છે પણ એનો મતલબ એ છે કે ઊંધી પકડનું બળ એવું હોય છે કે પરમ સત્યનો નિષેધ કરવામાં આંચકો ન લાગે. એટલું નહીં એ પણ ભૂલાઈ ગયું કે ગુરુદેવ શું કહે છે એ ભૂલાઈ ગયું. એ તો અમને આશ્ચર્ય લાગ્યું. અમને તો ગુરુદેવ ઉપર શ્રદ્ધા હતી. ગુરુદેવ કહેશે એટલે વાત પૂરી થઈ જશે. કોઈને બેસે ન બેસે એથી શું થઈ ગયું? કોઈ માને ન માને એથી શું થઈ ગયું? ગુરુદેવ કે એટલે વાત પૂરી થઈ ગઈ. પણ એ વખતે તો એવું ચાલ્યું જરાક. અને ગુરુદેવે 5 વર્ષ સુધી 3જા ભાગ ઉપર પ્રતિબંધ રાખ્યો પોતાના હાથે જોઈ જોઈને આપતા હતા. પાંચ વર્ષ પછી છૂટું મૂક્યું. 5 વર્ષમાં એમણે જે પ્રવચનો કર્યા એમાં અપરિણામી તત્વો ઉપર ઘણા પ્રવચનો ઘણી વાત કરી. અને વાત કઈક કોઠે પડી પછી બહાર મૂક્યું. જોવાની ખૂબી છે. અમારે ખાનગીમાં ચર્ચા થાય તો એમ કે પહેલે દિવસે જયારે વિરોધ શરૂ થયો જોરથી જરા વિરોધ બહાર આવ્યો હું મળવા ગયો ખાસ ઓફ ટાઈમમાં. સાંજના જમીન બેઠા હતા ત્યારે પહોંચ્યો. પાટે બેસે હું ગાડી લઈને ગયો હતો લીમડા પાસે ગાડી પાર્ક કરીને ઉતરે બધું દેખાય એમને ઉતરીને ગયો પ્રણામ કરીને બેઠો. ઉપરના વ્યાખ્યાનમાં નહોતા. હું સોનગઢ જાઉં ને વ્યાખ્યાનના વખતે એટેન્ડ ન કરું અને ઓફ ટાઈમે જાવી તો નવાઈ જ લાગે ને. આજે અત્યારે જ ચાલ્યો આવશે તો કે કેમ વ્યાખ્યાનના વખતે નહીં ને અત્યારે કેમ? એમ સાંભળ્યું છે કે અહીંયા ગરવી દ્રષ્ટિ પ્રકાશનો વિરોધ છે ઘણો બધાને તો એટલું કહેવા આવ્યો છું કે અમે મહેનત કરીને સંપાદન કર્યું છે માટે એ પ્રકાશિત થવું જ જોઈએ એવો અમારો આગ્રહ નથી. એટલું કહેવાય એમ હતું. આપને યોગ્ય લાગે આપને આજ્ઞા હોય એ પ્રમાણે અમારે કરવાનું હોય આટલી વાત કરવા માટે એમ હતું. બરાબર છે. અહીંયા 30-30 વર્ષથી બેઠા છે એને બેસતું નથી. શું બોલ્યા સિદ્ધાર્થ? આવું બોલ્યા? અહીંયા 30-30 વર્ષથી બેઠા છે એને બેસતું નથી. આપને આજ નાશે પ્રમાણે કરશો. રાત્રે રોકાવાના છો પછી ચર્ચામાં, રાત્રે ચર્ચાનો સમય પછી પછી પોતે ધ્યાનમાં ચાલ્યા જાય, ધ્યાનમાંથી બહાર નીકળીને ચર્ચામાં આવે, ચર્ચામાં આવે, ચર્ચા ઉપાડી, લોકોનો અભિપ્રાય જોઈ લીધા, રિસ્ટ્રિક્શન મૂકી દીધું, પ્રતિબંધ મૂકી દીધો, વિચારમાં નહીં મૂકતા, મારા હાથે જેને આપવો છે એને આપીશ. એટલે મેં મારી પાસેથી જે બે પાંચ જણા લઈ ગયા તે પાછું મગાવી લીધું. પરિચિત હોય તો વહેલા માગે ને, જરાક આમ તમે સંપાદન કર્યું, જલ્દી આપો અમને, જલ્દી આપો, અમારે વાંચવું છે. ચાર પાંચ જણા લઈ ગયા હતા, બધાને ઉઘરાવી લીધું, પાછું ઉઘરાવી લીધું. ગુરુદેવ આપશે હવે, અહીંથી નહીં મળે, સ્ટોક અમારી પાસે છે, અહીંથી નહીં મળે, ગુરુદેવ આપશે. મુદ્દો એ છે કે સમજવામાં સમજફેર થાય તો ગુરુદેવને સાંભળતા હતા બધા, 30-30 વર્ષથી સાંભળનારા બધા, પણ સમજફેર થાય તો એનું એક બળ હોય છે, અને એ બળ નિષેધ કરે છે, સત્યનો નિષેધ કરે. અસત્યનું બળ સત્યનો નિષેધ કરે, સત્યનું બળ અસત્યનો નિષેધ કરે. બળ તો પરિણામને હોય જ છે. ઊંધો પુરુષાર્થ પણ કામ કરે ને સોળો પુરુષાર્થ પણ કામ કરે. એટલે તાત્પર્ય એ નીકળે છે કે આ તત્વજ્ઞાનમાં પ્રવેશ કરવો એ જવાબદારીવાળું કામ છે, જોખમી કામ છે. જો યથાર્થતા ન આવે તો ઊંધી પકડ અને એનું ઊંધું બળ સત્યનો નિષેધ કરશે. સત્યના નિષેધમાં દેવ ગુરુ શાસ્ત્ર જ્ઞાનીઓ બધા આવી ગયા, કેમ કે એને કહેનારા છે, એનું પ્રતિપાદન કરનારા, એ બધા એમાં આવી ગયા, બધાનો નિષેધ થઈ જશે. બહુ જ જવાબદારી વાળો વિષય છે, અને ભૂલ કરે તો જોખમ પણ એવું જ છે. એટલા માટે સત્સંગ વધુમાં વધુ સાધન, એનો સારું સાધન સત્સંગ છે કે એમાં એની ચર્ચા પરિચર્ચા થાય છે, બધા પાસાથી એ વિષય છણાય છે સત્સંગમાં. એ એક જ એવો પ્રસંગ છે કે પોતાની ભૂલ બીજા બતાવી શકે. એટલા માટે બહુ જ નમ્રતાથી પ્રાર્થના કરવી જોઈએ પરસ્પર એકબીજાએ કે મારી ભૂલ બતાવજો, અને તો હું તમારો ઉપકાર, ઘણો ઘણો ઉપકાર માનીશ. કોઈ ભૂલ બતાવીને ખોટું લાગે એ પ્રકાર તો મૂળમાંથી મુમુક્ષુને નહીં હોવો જોઈએ. આર્ગ્યુમેન્ટ, દલીલ એવી કરવા જેવી નથી કે ભૂલ ન હોય ને ભૂલ બતાવે તો, એ દલીલ પણ કરવા જેવી નથી. ભલે ને ભૂલ ન હોય, ભૂલ બતાવવાનો ઉપકાર તો કરે છે, પણ ભૂલ નહોતી ને એને ભૂલ બતાવવી માટે એની ભૂલ છે, એમ એની ભૂલ જોવા જેવી નથી. આ એક નીતિ છે નિર્દોષ થવા માટેની, પોલિસી છે. અને એ નીતિને અનુસરીને ચાલવું જોઈએ. દુનિયાથી ઊંધી લાઈન છે, દુનિયામાં તો કોઈ પોતાનો દોષ બતાવે એટલે સહન જ ન કરી શકે, અને મુમુક્ષુમાં તે બહુ સંભાળીને કહેવું પડે એવું છે. બધા કંઈ સહન કરી શકે એવું નથી હોતું, પછી એમાં થોડુંક સંભાળીને કહેવું પડે. ગુરુદેવે કોઈને એમ ન કીધું કે તમે બધા ભૂલ કરો છો, હું કહું છું બરાબર છે. જો એવી એમની લાઈન ઓફ ટ્રીટમેન્ટ છે ગુરુપદે છે ને, કોઈને એમ ન કીધું કે તમે બધા ભૂલ કરો છો, તમે બધા ખોટા છો, તમારું ખોટું છે, બધું રોંગ ચાલે છે ને, એમને એવું ન કીધું. પોઝિટિવ સાઈડથી પ્રતિપાદન કરતા રહ્યા, વ્યાખ્યાનમાં ચર્ચામાં પ્રતિપાદન કરતા રહ્યા, સુગાનીજીની પ્રશંસા કરતા રહ્યા. કન્સ્ટ્રક્ટિવ અને ડિસ્ટ્રક્ટિવ બે પ્રકારની કાર્ય પદ્ધતિ હોય છે. એ કન્સ્ટ્રક્ટિવ કાર્ય પદ્ધતિમાં હોય છે જ્ઞાનીઓ હંમેશા. ગુરુની એની જવાબમાં જવાબદારી નથી, સમજવાની જવાબદારી દરેકની પોતાની અંદર છે. હા, અભિપ્રાય વિરુદ્ધ કે જ નહીં તો જુદી વાત, એવું તો બને નહીં. સત્ય વાત કરે એ અસત્યના અભિપ્રાય વિરુદ્ધ જ છે, પછી ક્યાં સવાલ ઉભો થાય? ગુરુપદે તો એટલે એમનામાં એવી કુશળતા હોય છે, કુશળતા હોય છે, નિપુણ હોય છે બીજાને ઉપદેશ આપવામાં, એમની કુશળતા હોય છે, એક્સપર્ટ હોય છે. અથવા જે જીવો એમનો એમના શરણે હોય, એમનો આશ્રય લેતા હોય, એને કેવી રીતે આગળ લેવો, કેવી રીતે ઉપર આવે, એ કુશળતા એમનામાં હોય. છતાં આપણે એક તર્ક કરીએ, વાતને તો બધા પડતા ચર્ચા કરવી એ તો કરી શકાય, એમાં હું સીધું કહી દીધું હોત તો હું વાંધો છે, હું વાંધો આવે. હે, તેમ પાછા ન જ કે એવું નથી, કોઈને કે પણ ન, કોઈને ન પણ કે, એવું એકાંત નથી કે ન જ કે, એવું એકાંત નથી કે કે. સામાન્ય યોગ્યતા જોઈને કે જેમ સામાન્ય ઓછું નુકસાન થાય એમ કરે. એટલે ઇન્ડિવિજ્યુઅલ કેસમાં ઇન્ડિવિજ્યુઅલ ટ્રીટમેન્ટ, એટલે જો સીધું કહેવામાં બહુ નુકસાન થતું હોય તો સીધું ન કહે, અને સીધું કહેવામાં નુકસાન ન થતું હોય તો સીધું કહી દે. લાકડી લઈને ઠપકારે ઠપકારે એમને બરાબર ઠપકારે, એવું કઈ નહીં. પણ એટલો વિશ્વાસ હોય છે ત્યાં, બે લાકડી વધારે વાગશે ને તો આ ગાડી પાટા ઉપરથી નહીં ઉતરે. એમ લાગે કે ગાડી પાટા ઉપરથી ઉતરી જાય એવું છે ને, તો આવું નુકસાનમાં આવી જશે, તો એને ફૂંકી ફૂંકીને મારે, ફૂંકી ફૂંકીને મારે. કુશળતા હોય છે. શું કહે છે કે સ્વરૂપના વિકલ્પો થાય, સ્વરૂપના વિકલ્પો ચાલે અને એમાં માનસિક શાંતિનો અનુભવ થાય, આકુલતા ઘટીને, તો પણ તે અંતરની એટલે આત્માની શાંતિ ન કહેવાય. આત્માની સ્વાભાવિક શાંતિ બીજી વાત છે, મનની શાંતિ બીજી વાત છે. આત્માની શાંતિમાં આકુલતાનો અભાવ છે, મનની શાંતિમાં આકુલતાનો અભાવ નથી, આકુલતાની મંદતા છે. પણ સદ્ભાવ છે, અભાવ નથી, સદ્ભાવ છે. ત્યારે આત્માની શાંતિ મળે ત્યારે આંશિકપણે ગુણસ્થાન અનુસાર આકુલતાનો અભાવ થતો જાય છે અને શાંતિ પ્રગટે. આકુલતા ઓછી થાય એટલે શાંતિ લાગે, પણ તે કાંઈ અંતર સ્વભાવની શાંતિ નથી, એ કોઈ ખરેખર અંતર સ્વભાવની શાંતિ નથી. તો વિકલ્પ મંદ થયા, કશાય મંદ થયો, શુભ ભાવનો આશ્રય લીધો એટલે શાંતિ લાગે છે. એ આ પ્રકારની શાંતિ છે, શાંતિ લાગે છે પણ શાંતિ નથી. ખાસ કરીને અક્રમે ધ્યાન કરનારા જે જીવો હોય છે, ધ્યાનનું સ્ટેજ આવ્યા વિના, એટલે કે સ્વરૂપનું ભાવભાષણ થયા પહેલા જે જીવો ધ્યાન કરે છે, એ આવી ભૂલમાં, બહુ ભાગ ભૂલમાં આવી જાય છે. એને કશાયની મંદતા થાય ત્યારે એને શાંતિ લાગે ને એ શાંતિને આત્માની શાંતિ કલ્પી લે છે અને એ કલ્પનાએ ચડી જાય છે. જ્યારે યથાર્થપણે આત્માની શાંતિ જેને ઉત્પન્ન થાય છે એને એવી ભૂલ નહીં થવા, એને મનની શાંતિ તો એને પહેલાં આવી જાય છે. એને મનની શાંતિ નથી તો તેને આત્માની શાંતિ આવી છે એવું નથી. માનસિક શાંતિમાં તો એ પહેલાં આવી જાય છે, પણ એ માનસિક શાંતિ પણ વિભાવ છે એવી એને ઓળખ અને પરખ હોય છે. અવલોકનના કાળમાં એ પરખ ઊભી થયેલી છે. આ તો ચારિત્ર ગુણનો પર્યાય છે, આકુલતાની મંદતાને વિકલ્પ મંદ છે એ તો એ ચારિત્ર ગુણનો વિભાવ છે. પણ જ્ઞાન ગુણના વિભાવમાં છેતરાય નહીં સાચો સાધક હોય તો. જ્ઞાન ગુણનો વિભાવ શું છે? જ્ઞાન રાગમાં એકત્વ કરે છે એ સૌથી મોટો જ્ઞાનનો વિભાવ છે. તેને આપણે અજ્ઞાન કહીએ છીએ, મિથ્યા જ્ઞાન કહીએ છીએ. નંબર એક, એ એકત્વ મીટ્યા પછી, સ્વાનુભવ થયા પછી જ્ઞાન સમ્યક થાય ત્યારે સ્વવિકલ્પ દશામાં જ્ઞાન વિકલ્પ સાથે એકત્વ નથી કરતું ત્યારે પણ જ્ઞાનનો વિભાવ છે, એ ઉપયોગ સ્વરૂપને છોડીને બહાર જાય છે તે છે. અહીંયા થોડી સૂક્ષ્મતા છે. પરને જાણે છે તે વિભાવ નથી, પણ પર સન્મુખ થઈને પરને જાણે છે તે વિભાવ છે. પરનું જાણવું તે વિભાવ નથી, તે સ્વભાવ છે. સ્વપર પ્રકાશક શક્તિ છે, શક્તિ તે સ્વભાવ છે. સ્વપર પ્રકાશક શક્તિ અમારી એ શક્તિ છે, અને જાતિ તો સમ્યક મિથ્યા છે, પણ શક્તિ સ્વપર પ્રકાશક છે એટલે એ સ્વભાવ છે. તો સ્વભાવ છે એ વિભાવ નથી, સ્વભાવ છે તે વિભાવ નથી. પણ જ્ઞાન પરસન્મુખ થાય, ઉપયોગ પરસન્મુખ થાય તે જ્ઞાનનો વિભાવ છે, એ બીજો વિભાવ છે, એ સાધક દશાનો જ્ઞાન દશાનો વિભાવ છે. ત્રીજો વિભાવ છે ચંચળતાનો. મુનિ શ્રેણી માંડે, આઠમું નવમું દસમું ગુણસ્થાન હોય ત્યારે પણ જ્ઞાનની જે ચંચળતા છે, અબુદ્ધિપૂર્વકની ચંચળતા છે, બુદ્ધિપૂર્વક ઉપયોગ સ્વરૂપમાં લાગેલો છે, નિર્વિકલ્પ દશામાં છે, એ પણ જ્ઞાનનો વિભાવ છે. જ્ઞેયથી જ્ઞેયાંતર, પર્યાયથી પર્યાયાંતર, ગુણથી ગુણાંતર, દ્રવ્યથી દ્રવ્યાંતર, અબુદ્ધિપૂર્વક ચાલતું હોય છે જ્ઞાન, એ પણ જ્ઞાનનો વિભાવ છે, એવી સૂક્ષ્મતા છે. એને ઓળખે છે, એને સમજી શકે છે. તો ચારિત્ર ગુણનો જે વિકલ્પ છે, વિભાવ છે, એ તો સ્થૂળ વિભાવ છે, એમાં તો ભૂલા પડવાનો સવાલ જ નથી. માનસિક શાંતિમાં તો ભૂલા પડવાનો સવાલ જ નથી. કોને? જે અંદરમાં યથાર્થ પ્રકારે ભેદ જ્ઞાનના પ્રયોગમાં આવેલો હોય છે એને ભૂલ થતી નથી, એટલે એ માનસિક શાંતિમાં ભૂલો નથી કરતો. ભલે માનસિક શાંતિ આવે, કાંઈ નહીં. આત્માની શાંતિ એ સાધનાનું ફળ છે. જેને સાધક ભોગવે છે, ફળને ભોગવે છે, એ પહેલા જે માનસિક શાંતિ ઉભરી જાય, જેનાથી પુણ્ય બંધ થાય, દેવલોકમાં પણ જાય એના ફળમાં, એ જે ફળ ઉત્પન્ન થયું એ પહેલા ઉત્પન્ન થયેલું ખડ છે, વનસ્પતિ છે. ફળ ઉપર દ્રષ્ટિ છે, ખડ ઉપર નથી. અનાજ છે એ માણસ ખાય, અનાજ વાવેલું ખડ હોય, અનાજ હારે હારે ખડ પણ ઉગી જાય ને, એના ઉપર ડુંડી આવે ને અનાજને, એ બળદ ખાય, એ માણસ ન ખાય. ખેડૂત વાવે છે અનાજ, એ ખેડૂત અનાજ લણીને ઘરે લઈ જાય છે, ખડ તો ખડકી રાખે ત્યાં ખેતરમાં, ખેતરમાં એના થપ્પા મારી દે પૂળા મારીને, અને જ્યારે જ્યારે જરૂર પડે એમાં બળદને ખબર આવે. એટલે પુણ્યને પુણ્યના ફળ ઉપર, વિકલ્પને વિકલ્પના ફળ ઉપર નજર નથી. આત્માના આનંદ ને શાંતિની વાત સાવજી જ છે. હા, માનસિક શાંતિ વિભાવ છે અને એને એની પકડ કરે તો પરિભ્રમણ છે, પકડ આવે તો પરિભ્રમણ છે, જરૂર આવી જાય તો ખડ થવાનું, તે પછી ડુંડી આવવાની છે, ખડ પહેલા થવાનો છે, એમ વિકલ્પ પહેલા આવવાનો છે, મન કશાય પહેલા થવાનો છે, પછી આનંદ આવવાનો, કાંઈ નહીં, એને સ્વકાળે થાય હોય તેથી શું થઈ ગયું, એ મારે ભોગવવાની ચીજ નથી, એ માનસિક શાંતિ મારે ભોગવવાની ચીજ નથી. કેમ કે એમાં અશાંતિ છે, એની જાત પરથી છે, એમાં અશાંતિ છે. લોકો જેને શાંતિ કહે છે એ તો તીવ્ર આકુલતાની અપેક્ષા, એ મંદ આકુલતાને શાંતિ કહે છે. વાસ્તવિકપણે તો એ પણ અશાંતિ છે એવો અનુભવ કરે છે, એ ભેદજ્ઞાનીને જ એવો અનુભવ થાય. એ મંદમાં મંદ વિકલ્પ હોય તો આકુલતા, એટલે એનાથી આગળ ચાલે છે, નહીતર તો રોકાઈ જવું પડે, ને રોકાઈ જાય, અટકી જાય, અટકવા માટે નથી. એ સંબંધે ચોખવટ કરી છે, વિશેષ લઈશું કાલના સ્વાધ્યાયમાં. સાતમા અને આઠમા નો વિકલ્પ નો પ્રશ્ન છે કે આશય સાથે લઈ લઈશું.
દ્રવ્ય સકલની સ્વતંત્રતા.